આજ વિશેષ બીજા સત્રમાં આપની સામે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આદરણીય રાજયોગીની મીના દીદી ઉપસ્થિત છે. આજના સત્રનું વિષયનું નામ છે કલ્પવૃક્ષ. આજ સુધી આપણે પોતાનો પરિચય જાણ્યો, પરમાત્માનો પરિચય જાણ્યો. હવે જે વિષય આવી રહ્યું છે તે એક નવું વિષય, જેમાં આપણને જાણવા મળશે કે આ સૃષ્ટિનું જે ચક્ર છે તે સૃષ્ટિની સ્થાપના કેવી રીતે થઈ, ઉત્પત્તિ પછી કેવી રીતે ધીરે ધીરે આ સૃષ્ટિની વૃદ્ધિ થઈ અને હવે સૃષ્ટિનું પરિવર્તન એટલે શું, એ વિસ્તારપૂર્વક આપણને જ્ઞાન આપવા માટે આપણી સામે જે મીનાબેન ઉપસ્થિત છે એમના પરિચયમાં હું શું કહું. આપણે 2-3 દિવસથી મીનાબેનને સાંભળીએ છીએ. મીનાબેનનું હું શોર્ટમાં પરિચય આપું તો મીના દીદી પોતે મુંબઈમાં, નવી મુંબઈમાં એરોલી કરીને એક સ્થાન છે, ત્યાંના સેવા કેન્દ્રના ઇન્ચાર્જ ટીચર છે અને સાથે છેલ્લા 35 વર્ષથી બ્રહ્માકુમારી સંસ્થામાં સમર્પિત રૂપે પોતાની સેવાઓ આપી રહ્યા છે. એટલે બહુ આપણું આજે ભાગ્ય કહેવાય કે જે એમણે 35 વર્ષથી આ જ્ઞાન પોતાના જીવનમાં સાંભળીને ધારણ કર્યું અને એ જ્ઞાન આપણા સૌની સમક્ષ રજૂ કરવાના છે. નાનપણથી જ આ બ્રહ્માકુમારીના સંસ્થામાં જોડાયેલા છે. આપના પરિવારમાં હજુ એક એમના નાના બેન છે જે ગાંધીધામમાં સમર્પિત રૂપે સેવા કરે છે. અને હજુ મીનાબેનનો શું પરિચય આપું, કારણ કે અમે તો સાવ નાના નાના હતા ત્યારથી જ આપણી લેવા પટેલની 5 કન્યાઓને મીનાબેને નાનપણથી ટ્રેનિંગ આપી આપીને આ મોટા કર્યા અને એ બહુ ખુશી અમને થાય છે કે અમે સાવ નાના હતા ત્યારથી જ અમને વાચા સેવામાં આગળ કરતા. અને એમની વિશેષતા છે કે જેમાં જે વિશેષતા હોય એ પ્રમાણે યુઝ કરે. તો બહુ મિલનસાર બેન છે. સાથે અમે જોઈએ છીએ કે બહુ ક્રિએટિવ, દર એક એરોલી સેન્ટરમાં નવીનતા કેવી રીતે લાવવી, ભાઈ બહેનોમાં ઉમંગ ઉત્સાહ કેવી રીતે ભરવો. અને આપ તો સાંભળશો હશો કે એમની વાણીમાં પણ માધુર્યતા કેટલી છે. તો આવા બહુ પ્રતિભાશાળી વ્યક્તિ આપના સન્મુખ આજે વિરાજમાન છે. હું દિલથી એમનો આભાર પણ કરું છું અને સ્વાગત પણ કરું છું. તો આજનું જે આપણે સૌએ ગીતાનો 15મો અધ્યાય સાંભળેલો છે, તો એ 15મા અધ્યાયમાં જે વાત આવે છે, હું ડૉક્ટર અલ્પાબેનને કહું કે ફૂલો દ્વારા પણ સ્વાગત કરે. અને ગીતાના 15મા અધ્યાયમાં જે કલ્પવૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે આ સૃષ્ટિરૂપી મનુષ્ય વૃક્ષ છે તે ઉલટું છે, પણ એનો બીજ છે પિતા પરમાત્મા. તો એ પિતા પરમાત્મા ચૈતન્ય હોવાની કારણે આ સૃષ્ટિનું કેવી રીતે ધીરે ધીરે બીજથી ધીરે ધીરે પત્તા ટાળટાળીઓ નીકળી અને આજે આપણે જોઈએ છીએ આ કરોડો આ મનુષ્ય સૃષ્ટિની વૃક્ષમાં આવી ગયા છે. તો માટે હવે આપણે સૌ 1 કલાક આ સત્રનો લાભ લેશું, બહુ શાંતિપૂર્વક એક એક શબ્દો સાંભળીને. કારણ કે આ જીવનનો એક એક કલાક, એક એક મિનિટ પણ એવી છે જે તમે આટલું જ્ઞાન સાંભળી રહ્યા છો. 2 દિવસ પછી આ સાંભળેલું જ્ઞાન એવું છે જે તમે મંથન કરી શકશો કે મેં શું સાંભળ્યું હતું. તો બહુ આ અમૂલ્ય ક્ષણો પોતાનો લાભ લેશો એવી આશા રાખું છું. થેન્ક યુ. ઓમ શાંતિ.
ઓમ શાંતિ. ઓમ શાંતિ. સુખ શાંતિ. સુખ શાંતિ. દૂર હો જાય દુઃખ અશાંતિ. हो जीवन में सदा उत्क्रांति। जरूर थी आप सब चाहो छो अने आखो विश्व चाहे छे के जीवन में सुख अने शांति डगले ने पगले जीवन में प्रगति एटले के उत्क्रांति थती छे। परंतु आ जीवन एटलू अमूल्य छे एनी विशेषता एनी वेल्यू जो आपणे जाणी लईए तो जरूर थी आ जीवन महान बनी जाय छे। परंतु ए लक्ष्य थी आपणे थोड़ा हटी जईए छे अने भौतिक प्राप्तिओनी पाछळ आपणे समय शक्ति धन लगाड़ता होईए छे, परमात्मा ने भूली जाइए त्यारे दुख ने अशांति अपना जीवन में वगर पूछे आवी जाए। पूछे छे कोई दिवस नहीं तो आव सा माटे बनतु होय छे, आ सृष्टि शू छे, आपणु जीवन शू छे। त्रण दिवस थी आपणे सौ सांभळी रह्या छीए, सवारे पण सृष्टि चक्र आपणे सांभळ्यु अने दरेके पोताना जीवन में लक्ष्य साधी लीधो के मारे सुवर्ण युग में आवुं छे। कया युग में आवुं छे? पक्को पक्को। अने बीजी वात पक्की करी के आ सृष्टि नाटक में जे पण थाय छे ए बधुं सारा में सारूं थाय छे। सब कुछ अच्छा है, एक ज वात आपणे पाकी करी लेशुं तो सदा आपणू भलू ज थशे, लाभ थशे। ए ज प्रमाणे अत्यारे आपणे जोईशुं के आ सृष्टि कया रूपे छे। हकीकतमां आ सृष्टि एक कल्प वृक्षनी जेम छे। वृक्ष तो आपणे घणाय जोया छे, अनेका अनेक वृक्ष आ सृष्टि पर छे, पण सृष्टि ज एक वृक्ष समान छे। ए क्यारे सांभळ्यु? सृष्टि नी उपर अनेक वृक्षो छे ए तो आपणे जाणीए छे, पण आ सृष्टि ज एक वृक्षना रूपे छे ए केटलाने खबर छे? ગીતામાં 15મો અધ્યાય છે, ઉર્ધ્વ મૂલ મધ સાખ મત્સમ સંવા ઉરાવ્યમ, એટલે કે આ સૃષ્ટિ ઉલટા વૃક્ષની સમાન છે। આ આપણા બે વૃક્ષો છે, એક છે આત્માઓનું વૃક્ષ અને બીજું છે જીવાત્માનું વૃક્ષ। આત્માઓનું વૃક્ષ ક્યાં છે? ઉપર બ્રહ્મલોક પરમધામ, જે આપણે પહેલા દિવસે જોયું। આત્માઓ બધી જ પરમધામ ઘરથી અહીં આવે છે અને જ્યારે આ નાટક પૂરું થાય છે ત્યારે પાછું આત્માને પરમધામમાં જવાનું હોય છે, જેને મુક્તિધામ કહેવાય, વિશ્રામ સ્થળ કહેવાય, બ્રહ્મલોક કહેવાય। તો ત્યાં પણ આત્માઓનું એક ઉલટું વૃક્ષ છે અને અહીં સૃષ્ટિ પર પણ ઉલટું વૃક્ષ છે। હવે વૃક્ષ ઉલટું પણ હોઈ શકે? જોયું છે આપણે ક્યારે? એવા વૃક્ષો તો જોયા છે આપણે કે જમીનની અંદર બીજ રોપીએ અને જમીનની ઉપર વૃક્ષ આવે, પરંતુ ઉલટું વૃક્ષ એટલે કે આ મનુષ્ય સૃષ્ટિનું વૃક્ષ છે। મનુષ્ય સૃષ્ટિરૂપી વૃક્ષના બીજ રૂપ કોણ હશે? કોણ હોઈ શકે? આપણા સૌના રચયિતા કોણ છે? મનુષ્ય સૃષ્ટિ રૂપી વૃક્ષના બીજ રૂપ શુભાબા છે, જે રૂપમાં અતિ સૂક્ષ્મ છે, જ્યોતિર્બિંદુ રૂપ છે અને ગુણોના સિંધુ છે. દરેક જગ્યાએ ભગવાનનું એક જ રૂપ છે, પણ એમના કર્તવ્યો અનેક છે. ભગવાનનું બીજ રૂપ એ કઈ રીતે સિદ્ધ થઈ શકે? આજે સંસારની અંદર આપણે દરેકમાં જોઈએ તો દરેકનું બીજનો આકાર કેવો હોય છે? ઓવલ શેપ હોય છે, બરાબર? જ્યોતિ દીપકની ઉપર જે જ્યોત હોય છે, મીણબત્તીની ઉપર જે જ્યોત હોય છે, આકાર સેમ છે. નીચેનું સાધન એમનો રૂપ રંગ ભલે અલગ અલગ હોય, પણ ઉપરની જ્યોત એક સરખી છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક પૂજ્ય સ્થાન પર એ જ રૂપની પૂજા થતી હોય છે, અથવા તો સાધના થતી હોય છે, ધ્યાન કરતા હોય છે. એની સાથે સાથે દરેક જીવોની ઉત્પત્તિ સૌથી પ્રથમ કયા રૂપે થાય છે? એ જ જ્યોતિ રૂપે થાય છે, ઓવલ શેપ, અંડાકાર જેને કહેવાય. પશુ પક્ષીઓના અંડા કેવા હોય છે? એવું જ રૂપ હોય છે, રાઈટ? યસ ઓર નો? યસ. એની સાથે સાથે આપણે બાળક પણ માની ઘરમાં સૌથી પહેલા એનું એવું જ રૂપ હોય છે. આપણે નળમાંથી પાણી લઈએ છીએ અને જ્યારે નળ બંધ કરીએ છીએ ત્યારે થોડી વાર ટપ ટપ ટીપા પડતા હોય છે. એ ટીપાનો આકાર કેવો હોય છે? એવું જ હોય છે, ઓવલ શેપ, નિરાકાર, જ્યોતિનું જેવું. એ સિદ્ધ કરે છે કે આ સૃષ્ટિના બીજ રૂપ, સૃષ્ટિના રચયિતા એક પરમપિતા પરમાત્મા શિવ નિરાકાર છે, બરાબર? હવે આ બીજ ક્યાં હોય છે? આ બીજ અહીંયા ત્યાં નથી. બીજ હંમેશા એક હોય અને ગુપ્ત હોય છે. બીજ ક્યારે દેખાય છે? નહીં. પણ બીજમાંથી જે ઝાડ નીકળે છે એ ઝાડ પ્રત્યક્ષ હોય છે. તો એ જ રીતે શિવબાબા સૃષ્ટિના જે રચયિતા છે એ ગુપ્ત છે, પરમધામના નિવાસી છે. અને આપણે સૌ આત્માઓ પણ પરમધામના નિવાસી છીએ. ત્યાંથી જ આ સૃષ્ટિ પર આપણે બધાએ પાર્ટ પ્લે કરવા માટે આવ્યા છીએ, કર્મ ક્ષેત્ર પર કર્મ કરવા માટે આવ્યા છીએ, બરાબર? બેસવા તો નથી આવ્યા, ખાલી ખાવા પીવા તો નથી આવ્યા, પણ ખાવું પીવું એ પણ કર્મ જ, રાઈટ? કર્મનો સંન્યાસ થઈ શકે ખરો? થાય કર્મનો સંન્યાસ? કોઈ કરી શકે છે? નહીં. અંત ઘડી સુધી જ્યાં સુધી આત્મા શરીરમાં રહે છે ત્યાં સુધી કર્મ ચાલતા હોય છે. જ્યારે આત્મા શરીરમાંથી નીકળી જાય ત્યારે કર્મ સ્ટોપ થઈ જાય, બંધ થઈ જાય. પછી આપણે કહેશું, અરે આ ભાઈ તો આંખ પણ નથી ખોલતા, જોતા નથી, આપણે આટલું રડીએ છીએ, સાંભળતા નથી. શા માટે? કારણ કે જે કર્મ કરવા વાળી શક્તિ આત્મા હતો એ નીકળી ગયો, બરાબર? જેને આપણે મૃત્યુ કહેતા હોઈએ છીએ. તો આ સંસાર જીવન અને મૃત્યુનો સંસાર છે. મરે છે કોણ? શરીર કે આત્મા? કોણ મરે છે, કોનો નાશ થાય છે? શરીરનો નાશ થાય છે. આત્મા અચર, અમર, અવિનાશી છે, જે એક શરીર છોડીને બીજું લેશે. આ કર્મ ફિલોસોફી છે. આપણે સાંભળ્યું છે કે ભિખારી લોકો આપણી પાસે આવે છે, કે છે એક પૈસા દે તો ભગવાન કે ના, તુમ એક પૈસા દોગે વો 10 લાખ દેગા, જૈસા કર્મ કરોગે વૈસા ફલ દેગા ભગવાન. યે હૈ ગીતા કા જ્ઞાન, રાઈટ? તો આપણે જેવા કર્મો કરશું એવું ફળ આપણને જરૂર પ્રાપ્ત થાય છે. તો આ કલ્પ વૃક્ષ આપણા જ મનુષ્ય સૃષ્ટિનું વૃક્ષ છે. પરમધામથી જ્યારે આપણી સૃષ્ટિ પર આવીએ છીએ તો એકદમ આત્મા શુદ્ધ પવિત્ર હોય છે. સૌથી પહેલા આત્મા સત્યુગમાં આવે છે. હવે જે રીતે આ વૃક્ષ આપ સૌ અનુભવી છો, વૃક્ષની વૃદ્ધિ ધીરે ધીરે થાય છે, એ જ રીતે આ મનુષ્ય સૃષ્ટિની પણ વૃદ્ધિ થાય છે. સૌથી પહેલા બીજ નીકળે, એ પછી વૃક્ષ ધરતી પર આવે છે, દેખાવા માંડે છે એનું અંકુર, ત્યારે પહેલા 2 પાંદડા નીકળે છે, બરાબર? પછી હજુ જ્યારે વૃદ્ધિને પ્રાપ્ત કરે ત્યારે હજી 2 પાંદડા નીકળે, એ પછી થડ તૈયાર થાય છે, અને થડ પછી ડાળીઓ નીકળતી હોય છે. આપ કોઈ પણ વૃક્ષને ધ્યાનથી જોશો તો એ થડને લાગેલી ડાળીઓ કેટલી હોય છે? કેટલી હોય છે? 4 અથવા 5 હશે, લિમિટેડ હોય. પણ જ્યારે વૃક્ષ વૃદ્ધિને પ્રાપ્ત કરે છે, એકદમ વિસ્તાર થાય છે, ત્યારે એમાં કેટલી ડાળીઓ હોય છે? એ શાખાઓમાંથી શાખાઓ નીકળતી જાય છે. પણ મૂળ શાખાઓ કેટલી હોય છે? 4, 5, 6 જ હશે, બરાબર? અને શાખાઓમાંથી શાખા નીકળતી જાય, પાંદડાઓ નીકળતા જાય, અને આ વૃક્ષ વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. હવે આ જે કલ્પ વૃક્ષ છે એમાં વિશેષ અલગ અલગ ધર્મોનું આ વૃક્ષ છે, કારણ કે આ સૃષ્ટિ ખૂબ જ મોટી છે. આ સૃષ્ટિ પર સર્વપ્રથમ સૌથી પહેલા સતયુગ સુવર્ણ યુગમાં કોણ થઈ ગયા છે? કોણ રહેતા હતા? દેવી દેવતાઓ, બરાબર? પાક્કું? સૌથી પહેલા ભગવાન આ વૃક્ષની રચના ક્યારે કરે છે? ક્યારે જરૂરત પડે છે આ વૃક્ષની? ભગવાનને આ નવી રચના કરવાની જરૂરત ક્યારે પડે છે? છે વૃક્ષ તો ઓલરેડી, પણ અત્યારે આ વૃક્ષની હાલત શું છે? આ સૃષ્ટિની હાલત આપ સૌને પસંદ છે? અત્યારે જે સૃષ્ટિ બહાર વાતાવરણ ચાલી રહ્યું છે, દુઃખ, અશાંતિ, રોગ, શોક, પાપ, પીડા, ગમ, ધોખા, વ્યસન, ફેશન, રાશન, બધું જ લિમિટની બહાર છે, જેમાંથી સત્યતા નીકળી ગઈ, રસ નીકળી ગયો અને સ્વાર્થ વૃત્તિ આવી ગઈ છે. પોતાના સ્વાર્થ માટે વૃક્ષને ઇન્જેક્શન લગાડે છે, ફળોને ઇન્જેક્શન છે. આ સ્વાર્થ નહીં તો શું છે? રાતો રાત ફળ અને ફૂલ 1 ફૂટના થઈ જાય, 2 ફૂટના થઈ જાય, બરાબર? એમને કલર આવી જાય. આ બધું જ કેમિકલ્સ કામ કરે છે. તો એ તો વૃક્ષમાં છે, પણ ભગવાનને નવી સૃષ્ટિ રચવાનું કાર્ય ત્યારે કરવું પડે છે જ્યારે મનુષ્યાત્માઓની નેચરાલિટી, કુદરતી સ્વભાવ, સંસ્કાર બદલાઈને આર્ટિફિશિયલ કેમિકલ વાળા સ્વભાવ સંસ્કાર બની જાય છે. બરાબર, આ છે કોઈના ઓરિજિનલ સંસ્કાર બહુ ઓછા કામ કરી રહ્યા છે, પણ કેમિકલ યુક્ત સંસ્કારો વધારે કામ કરી રહ્યા છે. અને એટલા માટે આજે આપમાંથી ઘણા ભાઈઓ આવ્યા, બહેનો આવ્યા, આજે હું ગુસ્સો છોડી દઉં છું, આજથી લોભ વૃત્તિને છોડી દઉં છું, આજથી મોહ મમતાથી દૂર રહીશ, આજથી કામ વાસના ત્યજી સાચી સાધના કરીશ, દેહનું અભિમાન અહંકારથી દૂર રહીશ. બરાબર, પસંદ છે આ વાતો? કોને કોને પસંદ છે? વેરી ગુડ, જોરદાર તાળી વગાડે. તો આ બધું કેમિકલ છે. ભગવાનના ઘરેથી જ્યારે આપણે આવ્યા ત્યારે આ બધું લઈને આવ્યા છીએ. કોણ લઈ આવ્યું હતું? બિયરની બાટલી, સિગારેટ, બીડી, તપકીર, ગુસ્સો લઈ આવ્યા હતા? નહીં, કાંઈ જ નથી લઈ આવ્યા આપણે. આ બધું અહીંયા જ પ્રાપ્ત કરેલું છે અને એનું મુખ્ય કારણ છે દેહ અભિમાન, આ વિષય વિકાર. આપણે સૌ જાણીએ છીએ જ્યારે ગુસ્સો કરીએ છીએ ત્યારે શાંતિ મળે છે? મળે છે? કોને મળે છે શાંતિ ગુસ્સો કરવાથી? નહીં, ગુસ્સો કરવાથી આપણો ચહેરો, આપણી આંખો તામ્ર બની જાય છે, પિત્તળની જેવી, તાંબાના જેવી લાલ બની જાય છે. બરાબર, જ્યારે દારૂ પીએ છે ત્યારે આંખો કેવી બને છે? તો આ બધી ચીજો દ્વાપરથી આવી છે, ઓરિજિનલ નથી. જ્યારે કોઈ વ્યક્તિ શરીર છોડે છે એના અર્થી પર આપણે દારૂની બાટલો રાખીએ છીએ? નોનવેજ રાખીએ છીએ? નહીં, ઘી રાખીએ, પુષ્પો ચઢાવીએ, દીવો પ્રગટાવીએ. તો જો જીવતે જાત આપણે આત્મામાં જ્ઞાનનું વ્રત નાખતા રહીએ, પુષ્પો જેવી સુગંધ ફેલાય એવા વિચારો કરીએ, એવી વાણી બોલીએ, તો આ જીવનનું દીપ સદા પ્રકાશિત રહેશે. તો અત્યારે આવી પરિસ્થિતિ થઈ ગઈ છે, જે રીતે કહીએ કે જ્યારે સૂર્યોદય થાય છે તો મુરઝાયેલા પુષ્પો ખીલી ઉઠે છે. જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે મુરઝાયેલા પુષ્પો ખીલી ઉઠે છે અને અંધકાર દૂર હટી રોશની થઈ જાય છે, પ્રકાશ થઈ જાય છે. એ જ રીતે આજનો આ સમય છે જ્યારે આ સૃષ્ટિરૂપી વૃક્ષ એકદમ જળજળીભૂત થવા આવે છે. દુઃખ, અશાંતિ, અતિવૃદ્ધિની સાથે અતિ બીમારીઓ, અતિ પીડાઓ, અતિ પરેશાનીઓ, આવા સમયે સ્વયં શિવ બાબાને આ સૃષ્ટિ પર આવવું પડે છે. એટલે કહેવાય છે કે જ્યારે જીવનની ચેનલમાં, જ્યારે જીવનની ચેનલમાં ધૂંધલું દેખાય, સાફ ન દેખાય, તો રિમોટ કંટ્રોલ કોને સોંપાય? કોને સોંપશો? કોને સોંપશો? શિવ બાબાને. આ સમય છે, ભગવાન આ સૃષ્ટિ પર આવી ચૂક્યા છે, અને એ જ આપણા સૌના માત પિતા બંધુ સખા સ્વામી શિક્ષક સદગુરુ છે. આપણા સૌના કલ્યાણ અર્થ સર્વ આત્માઓને સુખી બનાવવા માટે નવી સૃષ્ટિની નવા વૃક્ષની કલમ લગાવી રહ્યા છે. કલ્પવૃક્ષનું ચિત્ર આપણને દેખાડે છે કે આ કલ્પવૃક્ષ બીજરૂપ પરમાત્મા શિવ છે અને વૃક્ષની નીચે મૂળમાં આપણે સૌ બેઠા છે. દેખાય છે વૃક્ષની નીચે તપસ્વીઓ તપસ્યા કરી રહ્યા છે. કોણ છે એ તપસ્વીઓ? આપ છો કે અમે છીએ કે આપણે બધા જ છીએ? ત્રણ પ્રશ્નો છે. આપ છો, અમે છીએ કે આપણે બધા જ છીએ? જવાબ શું આપશો? કોણ છે? આ કલ્પવૃક્ષની નીચે તપસ્યા કરી રહ્યા છીએ આપણે બધા જ છીએ. જુઓ, તમને પોતાનો ફોટો દેખાશે. એમાં અંદરમાં જુઓ, હું આ કલ્પવૃક્ષની નીચે બેઠા છું. કારણ કે ભગવાન બીજરૂપ શિવ બાબાના ઘરમાં બેઠા છું. તો અત્યારનો આ પુરુષોત્તમ સંગમ યુગનો સમય છે, જ્યારે કલયુગ પરિવર્તન થઈ સતયુગ આવવાનો છે. આવા સમયે પરમાત્મા શિવ, પ્રજાપિતા બ્રહ્મા અને જગત અંબા સરસ્વતી માં દ્વારા સતયુગી નવીન સૃષ્ટિની સ્થાપના માટે આપણને આટલું સુંદર જ્ઞાન આપી રહ્યા છે અને સહજ રાજયોગ શીખવાડી રહ્યા છે. આપણે છેલ્લા ત્રણ દિવસથી અભ્યાસ કરી રહ્યા છીએ અને અનુભવીએ છીએ કે ખરેખર આપણા જીવનની આસુર્યતા નષ્ટ થઈ અને દેવત્વ પ્રગટી રહ્યું છે. કોને અનુભવ થાય છે? અહીંયા બેસીને જે આપણે જ્ઞાન સાંભળી રહ્યા છીએ, યોગ શીખી રહ્યા છીએ, તો એનાથી આપણા જીવનનું અંધકાર નષ્ટ થઈ, આસુરી સ્વભાવ પરિવર્તન થઈ, દૈવી સ્વભાવ બની રહ્યું છે. કોણ કોણ અનુભવ કરી રહ્યું છે? કોને કોને અનુભવ છે? મોટો હાથ ઉપર કરો. જેને આ અનુભવ થતા હોય, દરેક અનુભવ કરી રહ્યા છે. આ જ છે ક્રિયા, પરિવર્તનની ક્રિયા. કે જ્યારે શિવ બાબાએ આવીને બ્રહ્મા મુખ દ્વારા કીધું કે આત્મા, આપ મારા બાળક છો, મુજ આત્માએ સ્વીકાર કર્યું કે આપ મારા પિતા છો. શિવ બાબા, તમને અમે શોધી રહ્યા હતા, આજે અમે આપને ઓળખી ગયા છીએ, પ્રાપ્ત કરી લીધું છે. રાઈટ? રાઈટ? દરેકના જીવનમાં પરમાત્માને સ્થાન મળ્યું કે ના મળ્યું? મળ્યું. બાબા કહે છે, જો મુજે દિલ સે યાદ કરતા હૈ, મેં ઉસે દિલ સે સબ કુછ દેતા હું. તો કે જોરદાર તાળી વગાડો. ભગવાનના દિલમાં મારું સ્થાન આવી ગયું છે. અહીંયા ત્યાં ભગવાનને શોધતા હતા, ભગવાને પોતે આવીને મને સ્વીકાર કર્યા છે. અને એટલે જ આજે અહીંયા પહોંચ્યા છો એ ભગવાનની સિલેક્શન છે. અહીંયા ઇલેક્શન નથી થતું, ચૂંટણી નથી થતી, કોઈ નેતા નથી, પણ ભગવાનની સિલેક્શનમાં ભગવાન આપણને સૌને દેવતા બનાવી રહ્યા છે. શું બની જશો આપણે બધાએ? દેવતા. પક્કો? જે દેવતા મને પસંદ હોય, લક્ષ્મી, નારાયણ, રામ, સીતા, શ્રી કૃષ્ણ, એને અહીંયા સામે લાવો અને જુઓ બાબા મને આવા બનાવી રહ્યા છે, એની માટે આપણે અહીંયા બેઠા છીએ. તો આ રીતે શિવબાબા આવીને નવા ઝાડનું કલમ લગાવી રહ્યા છે અને આપણને સર્વપ્રથમ બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ બનાવે છે. કારણ કે બ્રહ્માના મુખથી મને સ્વીકાર કર્યા ને, કીધું હે આત્મા આપ મારા બાળક છો. તો આપણે સૌ બ્રહ્માની મુખ વંશાવલી છીએ અને ભવિષ્યમાં અત્યારે ઈશ્વરીય સંતાન છીએ અને ભવિષ્યમાં બનશું દેવતા. એટલે તમે આપણે જ્યારે હવન કરીએ છીએ ત્યારે બોલતા હોય છે બ્રાહ્મણો કે બ્રાહ્મણ દેવી દેવતાએ નમઃ, બરાબર. બ્રાહ્મણ દેવી દેવતાએ નમઃનો અર્થ શું છે કે સૌથી પહેલા જે બ્રાહ્મણ બનશે શિવ પિતા દ્વારા બ્રહ્મા મુખથી જે બ્રાહ્મણ બને છે, જીવનમાં શુદ્ધતા પવિત્રતાનું આચરણ કરે છે, એ જ સત્યુગમાં દેવતા બનશે. બંને નમન કરવા લાયક છે. બનવું છે બધાને દેવતા છીએ, આપણે સૌ દેવતા કુલની આત્માઓ છીએ અને એટલે જ આપણે શું આપણા કુલ દેવતાઓને માનતા હોઈએ છીએ. તો એ કુલ દેવતા છે તો આપણે કયા કુલના થયા? દેવતા કુલના થયા ને. તો આપણે આપણું ભવિષ્ય ચિત્ર જો દેખાડ્યું છે અહીંયા લક્ષ્મી નારાયણ, આ આપણું ભવિષ્ય ચિત્ર છે. તો આ રીતે સર્વપ્રથમ શિવબાબા આવીને, બીજરૂપ શિવબાબા આવીને એક સતધર્મની સ્થાપના કરે છે અને એ સતધર્મ છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ. આદિ સનાતન દેવી દેવતા ધર્મની આત્માઓ છીએ આપણે સૌ. અત્યારે ફરીથી એ દેવતા બનવા માટે આપણે સૌ અહીં ભેગા થયા છીએ, બાબાના મદદગાર છીએ, બરાબર. તો આ રીતે સર્વપ્રથમ સતયુગી નવી સૃષ્ટિ રૂપી વૃક્ષ પરમાત્મા રચે છે, આપણે પુનઃ દેવી દેવતા બનાવે છે. આ દેવી દેવતા ધર્મ 2500 વર્ષ સુધી ચાલે છે. તો વૃક્ષને આપણે જોઈએ, સૌથી નીચે છે ગુપ્તમાં બીજ, જે શિવબાબા છે. એ પછી મૂળમાં આપણે બધા તપસ્વી બાબાના બાળકો બ્રાહ્મણો બેઠા છે. મૂળ પછી શું નીકળે? થોર નીકળે છે, બરાબર. અને થડ જે હોય એ બહુ મજબૂત અને વિસ્તાર વાળું હોય છે, બરાબર. તો એ થડ પર જે છે એ સતયુગ દેખાડ્યું છે અને ત્રેતાયુગ દેખાડ્યું છે. સતયુગમાં પહેલા બે પાંદડા, એ કોણ છે બે પાંદડા? શ્રી કૃષ્ણ અને શ્રી રાધે, જે વૈકુંઠ નિવાસી છે, સતયુગના પ્રથમ રાજકુમાર અને રાજકુમારી છે. અને એ પછી ત્રેતાયુગ, જ્યાં સીતા અને રામ જેવા મર્યાદા પુરુષોત્તમ દેવી દેવતાઓ છે. આ સતયુગ અને ત્રેતાયુગની રચના અત્યારે થઈ રહી છે. ચોઈસ આપણી છે, ભગવાનના બન્યા છીએ, ભગવાનના ઘરમાં આવ્યા છીએ. તો સ્વર્ગ એટલે સતયુગ અને ત્રેતાયુગમાં આપણું સ્થાન ફિક્સ છે. આપ સૌએ સ્થાન ફિક્સ કરી દીધું છે, બરાબર. થઈ ગયું બધાનું સ્થાન ફિક્સ. હવે મારે સતયુગમાં આવવું કે ત્રેતાયુગમાં આવવું, એ ચોઈસ, એવો પુરુષાર્થ મારે કરવાનો છે. જો મને સતયુગમાં આવવું હોય તો શિવબાબા છે આપણને દૈવી સંસ્કાર ધારણ કરાવી રહ્યા છે, એના પર પૂરો પૂરો અભ્યાસ કરવાનો. એટલે 16 કળા સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ બનવું. અને જો ત્રેતાયુગમાં આવું હોય તો ત્રેતાયુગમાં છે 14 કળા. એટલે આપણી શુદ્ધતા, પવિત્રતા, માધુર્યતા, દિવ્યતા સત્યુગમાં એકદમ ચરમ સીમા પર છે, પણ જ્યારે ત્રેતાયુગમાં આવ્યા તો થોડુંક ઓછું થઈ ગયું છે. એટલે સુખ, શાંતિ, સમૃદ્ધિ, નિરોગી કાયા, ધન સંપત્તિ, સોના, હીરા, મોતી સર્વ પ્રાપ્તિ છે, અને એ પ્રાપ્ત કરવા માટે અત્યારે જ આજ જન્મમાં મારે પુરુષાર્થ કરવાનો છે. આ એક જન્મના પુરુષાર્થથી 21 જન્મની પ્રાપ્તિ થશે. એટલે જ કહેવાય છે કે કન્યા એ જે 21 કુલનો ઉદ્ધાર કરે. તો મારે પોતે પોતાનો 21 કુલનો ઉદ્ધાર કરવાનો છે. આ વરદાન, આ પ્રાપ્તિ આજ સમયે મને થશે. એટલે બાબા કે છે કે દુઆઓ કમાવતા જાઓ, બધાના જીવનમાં શિવ બાબાને પરિચયના સ્થાન આપો, બધાને મદદ કરો. ધનથી આપણે ગાડી, મહેલ, સાધન ખરીદી શકશું, પરંતુ દુઆઓથી સર્વ પ્રાપ્તિ આપણને થશે. એટલે શિવ બાબાએ મંત્ર આપ્યો છે, દુઆએ દો ઓર દુઆએ લો, કર ભલા તો હો ભલા, જીવન કો જીને કી યે હૈ કલા. બધાનું સારું છે. તો આ રીતે સત્યુગ અને ત્રેતાયુગ 2500 વર્ષ સુધી આ આદિ સનાતન દેવી દેવતા ધર્મ ચાલે છે જગતમાં. સંપૂર્ણ એકતા, હા, થર્ડ કેવું એક જ હોય ને, એક ધર્મ, એક ભાષા, એક રાજ્ય, એક કુલ, એક મત, કોઈ બીજી વાત હોતી જ નથી. એટલે સુખ, શાંતિ, સમૃદ્ધિ બધું જ હોય છે. 2500 વર્ષ પછી ત્રીજો યુગ આવે છે, દ્વાપર. એટલે દ્વા માના બે અલગ અલગ વાતો થઈ ગઈ, બે ડાળીઓ નીકળી. દ્વાપર યુગથી ધર્મ સત્તા અને રાજ્ય સત્તા અલગ અલગ થાય છે. સત્યુગ અને ત્રેતાયુગમાં ધર્મ પણ દેવી દેવતા ધર્મ છે અને રાજ્ય પણ દેવી દેવતાઓનું છે. એટલે સંપૂર્ણ સુખ છે અને એને જીવન મુક્તિ કહેવાય. જીવન છે પણ જીવનમાં સંપૂર્ણ સુખ, શાંતિ, હેલ્થ, વેલ્થ, હેપીનેસ. દ્વાપર યુગથી શાખાઓ નીકળે છે વૃક્ષમાં, અને આ શાખાઓ કઈ છે? અલગ અલગ ધર્મોની શાખાઓ છે. તો દ્વાપર યુગમાં સૌથી પહેલા ધર્મ એક શાખા નીકળી. કઈ શાખા નીકળી હશે? ઇબ્રાહીમે આવીને ઇસ્લામ ધર્મ સ્થાપન કર્યો. પછી બીજી શાખા નીકળી, બુદ્ધે આવીને બૌદ્ધ ધર્મ સ્થાપન કર્યો. ત્રીજી શાખા નીકળી, ક્રાઇસ્ટે આવીને ક્રિશ્ચન ધર્મ સ્થાપન કર્યો. એટલે આપણે કહીએ છીએ આજથી 2000 વર્ષ પહેલા, હા, ક્રિશ્ચન લોકો કહે છે ક્રાઇસ્ટ કે 3000 વર્ષ પહેલે એ ભારત સ્વર્ગ. અને ચોથી શાખા નીકળી સંન્યાસ ધર્મ. હવે જ્યારે પેલા શાખા નીકળે એટલે પરમધામથી એ ધર્મ સ્થાપકની આત્મા નીચે આવે, એ ધર્મની સ્થાપના કરે, અને એ ધર્મને ફોલો કરવાવાળી આત્માઓ પાંદડાના રૂપે નીકળે છે. આપણે સૌ આ વૃક્ષના પાંદડાઓ છીએ, બરાબર? એટલે કહે છે કે પત્તા પત્તા ભગવાન કે હુકમ સે ચલતા હૈ. તો કયા પાંદડાઓ? સૃષ્ટિ પર જે વૃક્ષ છે તો આપણે કહે હવા એ નથી, પાંદડું એ નથી હલતું, છે ને? તો એ તો હવાથી હાલે છે, પણ આપણે આ વૃક્ષના ચૈતન્ય પાંદડાઓ છીએ, જે અત્યારે પરમાત્મા શિવની આજ્ઞાથી ચાલી રહ્યા છે. ડગલે ને પગલે બાબા આપણને સાચી રાય આપે છે, સાચો રસ્તો બતાવી રહ્યા છે. બરાબર? પાક્કો? હા, બાબાના હુકમથી આપણે ચાલશું, બાબાના શ્રીમત પર ચાલશું. તો આ રીતે એક તો ધર્મ સત્તા ને રાજ્ય સત્તા અલગ થઈ ગઈ દ્વાપર યુગમાં, અને સાથે સાથે રાવણનો પણ પ્રવેશતા થઈ. જે વિકારો નહોતા સત્યુગ ત્રેતામાં, આપણે નિર્વિકારી હતા એટલે પૂજ્ય હતા, હે ને? મંદિરમાં પણ આપણે દેવી દેવતાને શું કહીએ? આપ સર્વગુણ સંપન્ન હૈ, સંપૂર્ણ નિર્વિકારી હૈ, ઓર હમ નીચ હૈ પાપી. તો કેમ નીચ બની ગયા, પાપી બની ગયા? કારણ તો કઈ હોય કે નહીં? તો ફરીથી આવા બની શકીએ કે નહીં બની શકીએ? આ જ સમય છે ફરીથી એ સ્ટેજ પ્રાપ્ત કરવા માટે બાબા આપણી પાસે આવ્યા છે. તો દ્વાપર યુગમાં વિષય વિકારોનું પ્રવેશતા થઈ અને દુઃખ શાંતિ આપણા જીવનમાં આવી મળી. એનાથી બચવા માટે આપણે ભક્તિ પૂજા પાઠ શરૂ કર્યા કે જેનાથી થોડી રાહત જીવનમાં મળે. સૌથી પહેલા શિવ બાબાનું સોમનાથ મંદિર બન્યું, પછી અનેક દેવી દેવતાઓના મંદિર બન્યા. પણ આજે કલયુગમાં જુઓ તો આ વૃક્ષની અનેક ઉપશાખાઓ દેખાય છે. અનેક ધર્મ, અનેક મઠ, અનેક પંથ, અનેક જાતિ, અનેક ભાષા, અનેક વેશભૂષા, આ બધી નાની નાની શાખાઓ છે અને અનેક પ્રકારની ભક્તિ પૂજા પાઠ જપ તપ બધું જ કરીએ છીએ આપણે. એટલા તો આપણે ભગવાન પ્રતિ પ્રેમ છે. પણ છતાંય આ વૃક્ષને તમે જોશો તો નીચે વધારે વિસ્તાર છે થડનો, પણ થડ પણ જેવી રીતે ઉપર ઉપર આવે છે પાતળું થતું જાય છે. બરાબર? અને શાખાઓનો વિસ્તાર થાય છે, એટલે કે આત્મા જે છે એની શુદ્ધતા, એની પવિત્રતા, એની ડિગ્રી ધીરે ધીરે ઓછી થતી જાય. બરાબર? દેખાય છે કે પહેલાના લોકોના હૃદયમાં કેટલું પ્રેમ હતું, કેટલી જીવનમાં શાંતિ હતી, કેટલા સહનશીલ હતા, કેટલા દયાળુ હતા, અને આજે ફરક પડી ગયો. તો આ રીતે આ મનુષ્ય સૃષ્ટિરૂપી કલ્પ વૃક્ષ વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. આ વૃક્ષનું ભેટ વડના ઝાડની સાથે કરવામાં આવે છે. વટ વૃક્ષ કેવું હોય છે? એનું મૂળ સડી ગયું હોય છે, પણ શાખાઓ મોટી મોટી એના કારણે આખું વૃક્ષ વિસ્તારને પ્રાપ્ત કરે છે અને લોકો એના પર ઝૂલે છે. બરાબર? સાચી વાત. વટ વૃક્ષ એ જ રીતે આ સૃષ્ટિરૂપી વૃક્ષનું છે કે અત્યારે મૂળ ધર્મ નથી, મૂળ સંસ્કાર નથી, પણ અનેક શાખાઓ, ધર્મ શાખાઓ, અનેક ભાષાઓની સૃષ્ટિ વૃદ્ધિ પ્રાપ્ત કરી ગયા છે અને મનુષ્યનો આનંદ લઈ રહ્યા છે. પણ એ આનંદ ટેમ્પોરરી છે. જ્યારે આ રીતે સૃષ્ટિની રસ નીકળી જાય છે, સાર વિહીન બની જાય છે, દુઃખ અશાંતિ વધતા જાય છે, ત્યારે કહે છે જ્યારે વૃક્ષમાં પહેલા બીજ લગાડીએ, પછી જ્યારે વૃક્ષ મોટું થઈ જાય છે ત્યારે ફરીથી બીજ ઉપર આવે છે અને બીજથી ફરી નવું ઝાડ બને છે. એ જ રીતે આ સૃષ્ટિનો અતિ વિસ્તાર થઈ ગયો છે ત્યારે ફરીથી પરમાત્મા શિવ પ્રજાપિતા બ્રહ્મા બાબાના માધ્યમથી સર્વપ્રથમ નવી સૃષ્ટિની સ્થાપનાનું કાર્ય કરાવી રહ્યા છે. એમાં આપણે સૌ સહભાગી છીએ અને કલયુગનો વિનાશ કરાવશું. હવે વિનાશ થવાનો છે કે નથી થવાનો? થશે વિનાશ? થશે? થવો જોઈએ કે ના થવો જોઈએ? વિનાશ જરૂરી છે. હવે વિનાશ શબ્દ આપણે સાંભળીએ છીએ તો ડર લાગે છે. બરાબર? પણ શિવ બાબા કહે છે કે વિનાશ નહીં, પરિવર્તન બોલો. બરાબર? મનુષ્યથી પરિવર્તન થઈને આપણે શું બની જશું? દેવતા બનશું. આ કલયુગ પરિવર્તન થઈને સત્યુગ. તો એટલા માટે ભગવાન ગીતા જ્ઞાનદાતા, ગીતાના રચિતા પરમાત્મા શિવ આવીને આપણને સાચું ગીતા જ્ઞાન બ્રહ્મા દ્વારા આપે છે, જેનાથી શ્રી કૃષ્ણની દુનિયા આ સૃષ્ટિ પર આવશે. તો એક તરફ આ ગુપ્ત રૂપમાં સ્થાપનાનું કાર્ય ચાલી રહ્યું છે, બીજી તરફ આ છે દુનિયાની અંદર અધર્મ વધી ગયા છે, પાપો વધી ગયા છે. આ વૃક્ષ જળજડીભૂત થઈ ગયું. જળજડીભૂત થાય તો શું થાય? અહીંયાથી ડાળ પકડે, કઈ ત્યાં થાય, ક્યારે પડી જાય. ત્યારે ભગવાન આવીને શંકર દ્વારા આ કલયુગી સૃષ્ટિનો વિનાશ કરાવે છે. અને આ વિનાશ ત્રણ પ્રકારે થશે. કેટલા પ્રકારે? ત્રણ પ્રકારે થશે. એક તો છે ગ્રહ યુદ્ધ. ઘર ઘરમાં લડાઈ ઝઘડા, દુઃખ અશાંતિ. બાળક સંપત્તિ માટે પિતાનું ખૂન કરી નાખે છે, બરાબર. આવી આસુર્યતા, આવી માયા આત્મામાં ભરાઈ ગઈ છે. તો ઘેર ઘેર રામાયણ ને મહાભારત ચાલુ છે, બરાબર. અને રામાયણ મહાભારતનો અંત ત્યારે આવશે જ્યારે ગીતાનું સાચું જ્ઞાન આપણે આપણા જીવનમાં ઉતારશું, બરાબર. યોગ્ય લાગે છે? તો એટલા માટે બાબા આપણને સાચી ગીતા જ્ઞાન આપી રહ્યા છે. તો એક તો ગ્રહ યુદ્ધથી વિનાશ થશે, બીજું છે પ્રાકૃતિક આપદા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, દુષ્કાળ, આ બધું આપણે જોઈ રહ્યા છે કે નહીં? પરમાત્મા શિવ બાબાએ તો ક્યારે 1936-37માં આ બધું દેખાડ્યું હતું કે આ બધું થવાનું છે, અને આપણે સૌ જોઈ રહ્યા છીએ. કેટલી જગ્યાએ પૂર આવી ગયા છે, કેટલી જગ્યાએ પ્રકૃતિ એટલી ઠંડી છે કે લોકો હેરાન થઈ ગયા છે. તો આ બધું ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આ બધું સૃષ્ટિ પરિવર્તન માટે નિમિત્ત છે. અને ત્રીજું અંતિમ છે વિશ્વયુદ્ધ. એટમ બોમ્બ્સ અને મિસાઇલ છે, આટલા બન્યા છે શેની માટે? શોકેશમાં રાખવા છે? કોઈના શોકેશમાં નહીં. કહેવાય છે કે યાદવોએ પોતાના પેટમાંથી મુશલો કાઢ્યા અને એનાથી આખી સૃષ્ટિનું વિનાશ થઈ ગયું. તો આ મુશલ શું છે? મુશલ એટલે મિસાઇલ્સ. આ જેટલા બધા એટમ બોમ્બ્સ અને મિસાઇલ્સ બની ચૂક્યા છે કે 7 વાર આ સૃષ્ટિનું વિનાશ થઈ શકે છે. એક બટન દબાવશે રિમોટથી તો આખા બોમ્બ્સ બધા સ્ફોટ થઈ જશે. અને સ્પેશિયલી ટાઈમ બોમ્બ્સ છે, એને યુઝ નહીં કરીએ તો પણ સ્ફોટ થશે. તો એમાં ડરવાની કાંઈ વાત નથી. આ બધું જે છે એ પણ કલ્યાણકારી છે, કારણ કે જો વિનાશ થશે નહીં તો આ સતયુગ સૃષ્ટિ પર આવશે ક્યારે, કેવી રીતે, બરાબર. હવે કહે છે કે જ્યારે મહાભારી યુદ્ધ થયું, અંતિમ સમયમાં યાદવ, કૌરવ અને પાંડવ ત્રણ સેનાઓ હતી. પાંડવ કોણ છે, યાદવ કોણ છે અને કૌરવ કોણ છે? પાંડવ એટલે વિનાશ કાલે પ્રીત બુદ્ધિ, પાંડવ વિજયંતી. વિનાશકાળ ચાલી રહ્યો ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ભગવાનની સાથે જેની પ્રીત બુદ્ધિ છે એ વિજયને પ્રાપ્ત કરશે. કૌરવ એટલે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, ભગવાનને યાદ કરતા હોય છે પણ જ્યારે કોઈ આપત્તિ આવે છે, પરિસ્થિતિ આવે છે ત્યારે ભગવાનને ભૂલીને હાય હાય કરતા હોય, એ પણ એનું શું થશે? કૌરવ અક્ષોણી સેના છે અને એક તરફ છે ભગવાન. કોનો સાથ લેશો? કોનો સાથ લેશો, અક્ષણી સેનાનો કે ભગવાનનો? ભગવાનનો. વેરી ગુડ. અને યાદવ જે છે પોતે પોતાના કુલનો નાશ કરી દેશે. હવે આટલું વિશ્વમાં અમેરિકા, રશિયા, યુક્રેન આ બધાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, આટલા બોમ્બ્સ અને મિસાઇલ્સ શું થશે? આખી સૃષ્ટિનું પરિવર્તન થશે. અને જે સતત ગમે તેવી પરિસ્થિતિ હોય પણ મન પ્રભુમાં લીન હશે, પ્રભુની યાદ હશે, પ્રભુના પ્રેમમાં જે ડૂબેલા હશે, એ આત્માઓ વિજયી બનશે. અને એટલી માટે મારે કઈ ઘરબાર છોડવાની જરૂર નથી. આપણે ઘર ગ્રસ્તમાં રહેવું છે. કમલ ફૂલની જેમ ચીખલથી ઉપર રહેવું છે. કીચડમાં ફસાવાનું નથી, પણ કીચડથી અલિપ્ત રહીને જે શુભાબાને યાદ કરશે એ સાચા પાંડવ વિજયી બની જશે. અને એ જે આત્માએ શિવબાબાની યાદ દ્વારા માયા પર વિજય પ્રાપ્ત કર્યો હશે, પાંચ વિકારો ઉપર વિજયી બન્યા હશે, એ જ આત્માઓની માળા વિજય માળાના રૂપે ભક્તિ માર્ગમાં સ્મરણ કરવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે શું કર્યું? માળા ફેરી છે. હવે શું કરવું છે? હવે શું કરવું છે? બોલો બોલો. હવે એ માળાનું મણકો બનવાનું છે, એ માળામાં પીરોવાનું છે આપણને. તો શું પસંદ કરશો તમે? કે હજી પણ માળા ફેરતું રહેવું, કે એવું વિજયી રતન માળાના મણકો બનવું? કોણ કોણ છે મણકા બનવા વાળા? વાહ, આ તો આખું પટેલ સમાજ. વાહ વાહ, તો બાબા બહુ મોટી માળા બનાવી દેશે. બાબાએ કીધું છે તમે પુરુષાર્થ કરો, હું આ માળાને મોટી બનાવી દઈશ. લડીઓ બનાવી દેશે બાબા, 8, 10, 15, 20 લડીઓ બાબા બનાવશે. તમે ફક્ત બાબાની સાથે હિંમતે મરતા તો મદદે ખુદા, હિંમતે બચ્ચે મદદે શિવ બાબા છી. તો વિજયંતી માળાને આપ જોશો તો એક એક મણકા જ્યારે પરોવાઈ જાય અને પછી આ માળા આવે ત્યારે છેલ્લો મણકો અને પહેલો મણકો જોઈન્ટ થાય છે, હે ને? અને વચ્ચે ફૂલ હોય છે. એ માળાનો શું અર્થ છે? જ્યારે માળા ફેરીએ, જે પણ આપણે મંત્ર બોલતા હોઈએ, અત્યાર સુધી મંત્ર બોલ્યા, હવે મનને પ્રભુ મેં કરવાનું છે. તો માલાના જે બે મણકા છે ફૂલની આજુબાજુ, એ છે પ્રજાપિતા બ્રહ્મા બાબા, જેને કપિલ દેવ કે છે, અને બીજો મણકો મમ્મા સરસ્વતી કામધેનુ. અને વચ્ચે ફૂલ છે એ છે શિવ બાબા. તો માળાના માળાના બે મણકા પકડીને આપણે ફૂલને આંખો પર લગાડી છે, નૈન પવિત્ર બની જાય છે આપણા. એ ખરેખર બાબાની યાદથી મારે મારા નૈન શુદ્ધ કરવા છે, મારા વિચારો શુદ્ધ થશે, મારી વાણીમાં મધુર્યતા આવશે, અને મારા કર્મમાં દિવ્યતા આવી જશે. તો સારા વિચાર થી આત્માની સ્થિતિ સારી બનશે, ઊંચી બનશે, કર્મ શ્રેષ્ઠ થશે તો જીવન શ્રેષ્ઠ બની જશે. આ સંસારમાં આવીને સંસારમાં જ ડૂબી રહ્યા તો પાર ક્યાં પડશું? પણ સંસારમાં રહીને સંસારનું કાર્ય કરી જવાબદારીઓ પૂરી કરીને પણ ભગવાનને છે યાદ કરશે, એ જ વિજય માળાના મણકા બનશે. તો અત્યારે આપણે સૌ શિવ શક્તિ પાંડવ સેના શક્તિઓ જે બાબાની યાદથી જીવનમાં અષ્ટશક્તિઓની પ્રાપ્તિ કરે છે. દેવીઓને અષ્ટભુજાધારી દેખાડે ને એ શક્તિઓ અને પાંડવ ભાઈઓ વિજયી આપણે, એ જ માયા જીત, પ્રકૃતિ જીત, વિઘ્ન જીત, વિકર્મા જીત, સાચા પુણ્યાત્મા બનશે. તો આપણે સૌ પુણ્યાત્મા બનવાના છે. તો એટલા માટે આ જે સમય છે, કહેવાય છે કે કલ્પ વૃક્ષની નીચે બેસીને તપસ્યામાં આપણે જે સંકલ્પ કરશું, જે ઈચ્છા કરશું, એ આપણી પૂરી થઈ જાય છે. તો એવો કયો કલ્પ વૃક્ષ છે? એવું જો કોઈ વૃક્ષ હોય તો એની ખેતી કરવા વાળા તો રોજ બેસતા હોય છે ને, તો એની તો બધી જ મનોકામના પૂરી થઈ જવી જોઈએ. પણ એવો કોઈ સ્થૂલ વૃક્ષ નથી, આ મનુષ્ય સૃષ્ટિ રૂપી કલ્પ વૃક્ષ. અત્યારે પુરુષોત્તમ સંગમ યુગનો સમય ચાલી રહ્યો છે. પુરુષોત્તમ પરમાત્મા શિવ બાબા આવીને આપણને પુરુષોમાં શ્રેષ્ઠ મનુષ્યથી દેવતા બનાવી રહ્યા છે. અત્યારે જે સંકલ્પ આપણે કરશું શિવ બાબાની યાદમાં, એ બધા જ સંકલ્પ આપણા પૂરા થશે. આ સંગમ યુગને વરદાન છે. એટલે બે મિનિટ આપણે શું આંખો બંધ કરીને બેસશું અને પોતાના માટે તેમજ પોતાના પરિવાર માટે આપણે એને કેવું જોવા ઈચ્છીએ છીએ, મારા બાળકો કેવા હોય, મારું પરિવાર કેવું હોય, મારું જીવન કેવું હોય, એનું થોડું પિક્ચર બનાવી લો, વિચાર કરી લો અને બાબાની પાસેથી તથાસ્તુનું વરદાન લઈ લો. અનુભવ કરો કે બાબા મને, બાબાનું વરદાની હસ્ત મારા મસ્તક પર છે અને બાબા મને આ વરદાન આપી રહ્યા છે. બે મિનિટ બધાએ આંખો બંધ કરીને બેસશું અને પોતાનું ચિત્ર, મારે કેવું બનવું છે, મને મારા સંસ્કારો કેવા જોઈએ, મારા બાળકો કેવા હોવા જોઈએ, ઘર પરિવાર કેવું ઈચ્છે આપણને જોઈએ છે, એ બધું પિક્ચર બનાવો. શાંતિ. બધાએ બહુ સરસ ચિત્ર બનાવ્યું હશે, બરાબર? શરીર સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે, ધન સંપત્તિ આપણા ઘરમાં રહે, સારા સંસ્કારો હોય, બાળકો સુસંસ્કાર, બધાએ આવા ચિત્ર બનાવ્યા કે નહીં? કોઈ એવું ચિત્ર બનાવ્યું કે મારા જીવનમાં ગુસ્સો આવે, બનાવ્યું કોઈએ? નહીં, હે ને? તો આ સમય છે પુરુષોત્તમ સંગમ યુગનો સમય. સર્વ મન ઈચ્છિત ફળ પ્રાપ્ત કરવાનું. અને કયું ફળ મળશે? સુંદર, અતિ સુંદર ફળ મળશે. એટલા માટે પોતાને આ કલ્પ વૃક્ષના નીચે બેસીને રોજ સુંદર સંકલ્પ કરો અને આપણે જે સંકલ્પ કરશું, વિચાર કરશું, એ પૂરા વિશ્વમાં પસરશે. અને દરેકને પાસે, જે રીતે મૂળમાં આપણે પાણી નાખીએ, ખાતર નાખીએ તો આખા વૃક્ષને પહોંચે છે ને, પાંદડા પાંદડામાં પાણી નાખવા નથી જતા આપણે, પણ મૂળમાં નાખીએ છીએ. એટલે જો આપણું મૂળ વિચાર શુદ્ધ હશે, બાબાની યાદ હશે, તો એ પ્રકંપન આખા વિશ્વમાં જશે અને ફરીથી આપણી પાસે પણ એ જ સુંદર વિચારો આવશે. જેવું આપણે બીજાને આપશું એવું જ મને પ્રાપ્ત થશે. એટલે હવે બે મિનિટ આપણે બાબાની યાદમાં બેસીશું અને સંકલ્પ કરશું. હું તમને આપને સંકલ્પ આપું છું, એ સંકલ્પ આપણે રોજ સવારે આપણી માટે કરશું, જેથી કરીને આપણું પોતાનું જીવન પણ સમૃદ્ધ સુખ શાંતિમય બને અને આખા વિશ્વને પણ સુખ શાંતિ સમૃદ્ધિ હેલ્થ વેલ્થ હેપીનેસ પ્રાપ્ત થાય. આ સૌથી મોટું સેવાનું કાર્ય છે જેનાથી આપણને અનેક દુઆઓ પ્રાપ્ત થશે. તો ત્રણ ચાર સંકલ્પ આપું છું. એ સંકલ્પ આપણે રોજ સવારે સાંજે જ્યાં જઈએ ત્યાં કરી શકીએ છીએ. ઓમ શાંતિ. બાબાને યાદ પણ કરશું. રેડ લાઈટ કરી દેજે. પોતાનું ધ્યાન આત્મસ્થિત કરી દઈએ મસ્તકની વચ્ચે. વિચાર કરીએ કે હું શુદ્ધ પવિત્ર આત્મા છું. વિશેષ આત્મા છું. સ્વયં શિવ બાબાએ મને પસંદ કર્યા છે. ભગવાન મારા જીવનમાં આવી ગયા છે. મારી સાથે હવે બધું જ શ્રેષ્ઠ થઈ રહ્યું છે. મેરે સાથ સબ કુછ અચ્છે સે અચ્છા હો રહા હે. મેરા સ્વાસ્થ્ય અચ્છા હે. મેરા પરિવાર અચ્છા હે. મેરે સર્વ મિત્ર સંબંધી અચ્છે હૈ. સબ મુજે પ્યાર કરતી હૈ ઓર મેં ભી સભી સે પ્યાર કરતા હું. આખો જ વિશ્વ મારો એક પરિવાર છે અને સર્વ પરિવારજનો માટે મને હૃદયમાં ખૂબ જ પ્રેમ છે. સર્વ મારા સાથી સહયોગી છે. શિવ બાબા આપ મળ્યા મારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. મારા જીવનમાં એક નવો પ્રકાશ આવી ગયો છે. જીવન જીવનનો ઉમંગ ઉત્સાહ આવી ગયો છે. શિવ બાબા આપે અમને અહીં બોલાવ્યા અને આટલું સુંદર સ્થાન અમારું મન આનંદિત થઈ ગયું છે. બાબા મીઠા બાબા પ્યારા બાબા શુક્રિયા બાબા ધન્યવાદ બાબા. હવે હર પલ હર ઘડી શ્વાસો શ્વાસ કર્મ કરતા પણ હું તમને સદા યાદ કરીશ. અનેક પરિસ્થિતિઓમાં આપ જ મારા સાથી છો અને મને વિશ્વાસ છે આપના સાથથી હાથથી હું વિશેષ આત્મા વિજયી આત્મા સફળ આત્મા બનીને જ રહીશ. સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ,
ઓમ શાંતિ. બહુ જ સ્પષ્ટ અને સરળ ભાષામાં આ ગુહ્ય રહસ્ય આપણા રાજયોગીની મીના દીદીએ સ્પષ્ટ કર્યું તે બદલ આપણે સૌ કરતલ ધ્વનિથી તાળીઓ વગાડીને એમને આભાર કહેશું કે આમ વારંવાર આપણી વચ્ચે આવીને જ્ઞાનના ગુહ્ય રહસ્યો સ્પષ્ટ કરતા રહે. થેન્ક યુ. ઓમ શાંતિ.